પ્રવચન નંબર 169 તારીખ 29 તથા 31/8/89 69 મિનિટ સમયસાર ગાથા 31-34 તથા શ્લોક 27 તથા 28
નવીન બંધ કેવી રીતે થાય છે 29 પાના પર છે જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે તથા એ મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રકટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે પણ મેઘપટલ જનિત નથી એટલું તો લીધું તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે એ જ્ઞાનાવળ દર્શનાવળ અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલો તો તે કાલમાં અભાવ છે તથા એ કર્મના ક્ષોભથી જેટલો જ્ઞાન દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ છે કર્મોદરજન્ય ઔપાધિક ભાવ નથી હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી સ્વભાવનો જ્ઞાન દર્શન વીર્ય અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ જે દેખવા જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે દેખવા જાણવાની ક્રિયા છે એના આધારભૂત તો આત્મા છે એ આત્મા છે બસ બોલી એ સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી કારણ કે નિજ સ્વભાવ જ એ બંધનું કારણ થાય તો બંધથી છૂટવું કેમ થાય વળી એ કર્મના ઉદયથી જેટલા જ્ઞાન દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી ઉઘાડ વડે પણ બંધ થતો નથી ને એનો અભાવ છે એના વડે બંધ થતો નથી કારણ કે ત્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં અભાવ અન્યનું કારણ નિમિત્ત કારણ કેમ થાય માટે જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઉજેલા ભાવો નવીન કર્મબંધના કારણો નથી મૌનીય કર્મના ઉદય વડે જીવને અયથાર્થ શ્રદ્ધાનો પીઠાતો ભાવ થાય છે તથા ક્રોધમાન માયાલો ભાવ એક કટાય ભાવ તે જો કે જીવના અસ્તિત્વમય છે જીવથી જુદા નથી જીવ જ તેનો કરતા છે અને જીવના પરિણામ રૂપ જ એક કાર્ય થાય છે તો પણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે પણ કર્મ નિમિત્ત દૂર થતા તેનો અભાવ થાય છે માટે એ જીવનો નિજ સ્વભાવ નથી પણ ઉપાધિક ભાવ છે તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે એમાં ક્ષોભ લીધું છે ત્રણેય ભેદ જ્ઞાન કા સાધન પ્રગટ હૈ વિજ્ઞાન કરે તો કામ હો જાય ન કરે તો ઉસકે સાધન પ્રગટ હૈ અને નાયક ભાવ છે, પ્રજ્ઞાની પાસે નાયક ભાવ તો છે, બધાની પાસે છે, બધા એક નાયક ભાવ પ્રગટ કહેવાય. આઝાદીમાં એનું અસ્તિત્વ નથી, એનું જે હોવાનું નાયક એ ઉપયોગમાં છે, રોજમાં નથી. તો એ ઉપયોગ પ્રગટ છે, એમાં છે ઉપયોગી પ્રગટ થાય છે ને, એમાં એક નાયક ભાવ બિરાજમાન છે. એટલે ઉપયોગમાં ઉપયોગ છે એમ કહીએ, એટલે વર્તમાન જે ઉપયોગ લક્ષણ છે આત્માનું, એમાં ઉપયોગના નાયક પરમાત્મા છે, એમાં છે. અને એક અભિજીત અભિજ છે, એક જાત છે. ક્રોધમાં ઉપયોગ નથી, ક્રોધમાં કોઈ ઉપયોગ નથી, એટલે નાયક નથી. ઉપયોગમાં ઉપયોગ ભૂલી જાઉં, બોલો ને, નહીં એમ બરાબર સમજી રીતે આ જણાય છે. તારામાં જે છે એ જણાય છે, તારામાં નથી ક્યાંથી જણાય, એમ કરીને ઉપયોગ કરી પછી સુધી ઉપયોગ જો આવું જે જાણે એને અવિપરીત જ્ઞાન થાય છે ત્યારે ઉપયોગ સિવાય બીજા કોઈ ભાવ નો કરતા એ સદઉપયોગ. આપણે બધી વાત થઈ ગઈ. મેરે બીચ મેં બહુ કભી કભી એ વાત ચલતી હૈ.
ભેદજ્ઞાન
થી ઉત્કૃષ્ટ વિધિ બતાવી, ભેદજ્ઞાન ઉત્કૃષ્ટ. કેવળ જ્ઞાન નું કારણ ભેદ જ્ઞાન છે એમ લખ્યું છે. કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ નું કારણ ભેદ વિજ્ઞાન છે. ધર્મ કેમ થાય એની તો ગાથા છે, ધર્મી ની તો વાત કહી ગયા, ધર્મી ની વાત તો કહી દીધી છઠ્ઠી ગાથામાં, પણ ધર્મ કેમ ઉત્પન્ન થાય હવે. ધર્મી તો બધાની પાસે છે, નથી ધર્મી કઈ બહારગામ ગયો નથી, એ તો બધાની પાસે ભગવાન આત્મા વિરાજમાન છે. દેહ દેવામાં
ધર્મી પણ છે,
ધર્મ કેમ પ્રગટ થાય, ધર્મી ને કેમ
જાણવું,
સાધન છે પ્રગટ થવાનું. બા
સરળતમ ગાથા,
સરળતમ બહુ ધર્મ સીધો જ લાગે છે. ત્યાં સાંભળીને ન્યાય એવા અને લખ્યું છે સીધો જ લાગે છે, એમ જ લાગે, જ્ઞાન જ છે એમ લાગે. મહાવિદ્ય ક્ષેત્રનું દીવધ્વનિ નો જ સાર છે, એ છે સમય સાર. ભાવ મેં ભાવવાન રહેતા હૈ, અભાવ મેં ભાવવાન રહેતા હૈ, ધોન કા તો અભાવ હૈ આત્મા મેં, ઉસમે ભાવવાન કાતે રહે, ભાવ મેં ભાવવાન રહેતા હૈ, ઉપયોગ તો ભાવ હૈ, જ્ઞાન મેં જ્ઞાન રહેતા હૈ, ભાવ મેં ભાવવાન રહેતા હૈ. જો અભાવ હૈ ક્રોધાદી આત્મા મેં નહીં હૈ, વહાં આત્મા રહેતા હૈ.
હા,
એ દિવાલ મેં નહીં હૈ, દો કર્મ મેં આત્મા નહીં હે, આઠ કર્મ મેં ભી આત્મા નહીં હે, ને ભાવ કર્મ મેં ભી આત્મા
નહીં હે,
ઉપયોગમાં આત્મા હે.
બરાબર.
સમજી ગયા ને? દો કર્મમાં પણ નથી, કર્મમાં પણ નથી, ભાવ કર્મમાં નથી, દ્રવ્ય કર્મમાં નથી, દો કર્મ ત્રણેય લીધા છે, એમાં આત્મા નથી. એમ કેમ કે અધર્મમાં ધર્મી ન હોય, ધર્મમાં ધર્મી હોય. ઉપયોગ તો એનો ધર્મ છે, ઉપયોગ છે એ તો ધર્મ હે, ધર્મ મેં ધર્મી રહેતા હે. એ અમારે વાત થઈ સુગાનીજી સાથે. સુગાનીજી ઇસમે તો લિખા હૈ કે જ્ઞાન કી પર્યાય માં આત્મા રહેતા હૈ. લક્ષ્મણ ભાઈ એ ક્યાં હૈ, કારણ કે એને તો મસ્તી પર્યાયમાં દ્રવ્ય છે તો આવે નહીં. સમજે? દ્રષ્ટિમાં પડી છે ને. ચર્ચામાં બે જણા હતા, સુતા હતા બે પલંગ ઉપર. આવ મોદી સાહેબ ઘેરે જમી નહીં, અહીંયા જમવા ગયા હતા. પછી બેઠા હતા, સુતા હતા, પછી બેઠા ત્યાં થોડીક વાર, પછી આરામ થયા, પછી આ વાત કાઢી ગઈ. એ ક્યાં હૈ, એ લક્ષ્મી ક્યાં હૈ? કારણ કે સંવર મેં આત્મા હૈ અને આશ્રમ મેં આત્મા દિખાઈ નહીં દેતા હૈ. હા, એ બરાબર,
એ બરાબર,
એ બરાબર. આ ચર્ચા થઈ કેટલાય વર્ષ પહેલા, પચીસ વર્ષ પહેલા ની વાત છે, પચીસ સાલ પહેલી કે તમે જયારે પાંચ વર્ષ, તમે પાંચ વર્ષના છો,
બે
વર્ષ, દો સાલ કાતના બચ્ચા. બહુ અમારે એકદમ આત્મીયતા બહુ. મારે ક્યાંથી લેવા તમે પૈસા બનાવું ના કે મુંબઈ મેં હીરાલાલજી કે ઓફિસ હૈ રૂમ વાં તો ઉસકો જીમને કો ખાને કા હાર કા ક્યા કહા તો આયા તો એ બ્રાહ્મણ બુલાયા હતા મારે રસોઈ કરને કે લીએ ઉસકી ફેમિલી તો વહાં નહીં રહેતી થી તો એ બ્રાહ્મણ રસોઈ ક્યા ઓર જબ આયા તો ઉસકી આદત હી જૈસે કે આપણે શ્રીમંદર ભગવાનની પ્રતિમા હૈને એસે અને આ શરીર એસે બેઠે, એસે બેઠે લે નહીં ચલે. તો જીમને કી બાત ગયા તો ઉસને કહા કે યે પ્રતિમા કાસે ઉઠા કર લાયા આપને ભગવાન કી? એ બ્રાહ્મણ અન્યમતી બોલા, અન્યમતી કો ભાવ આપ્યા. એ તો જીવ થઈ
ગયું.
બહુ મસ્તી, બહુ મસ્તી વાળા. બેટી પીડા એસે તો આદત નહીં, કોઈ અંદર યોગ્યતા પડી હોય તો નિકલ ગઈ. સમવિચારના જીવો એને પરસ્પર ભાવ આવે, કુદરતી છે, કુદરતી છે, પ્રકૃતિ ઉઠી.
સમય એક સમય ભી ચૂકતા નહીં હૈ, ઉપયોગ બહાર તો ભી જાનને મેં
આતા
હૈ, ઉપયોગ તો ભી બાત કરને કા હૈ નહીં, તો ઉસકી યોગ્યતા સે હોતા હૈ, પર ઉસકો અતિગત કરને કા નહીં હૈ. તો સમય
જાનને મેં સમય તો આતા હૈ, આવે નહીં જો જાનને મેં ના, તો ઉપયોગ લક્ષણ રહેતા નહીં. ઉપયોગ લક્ષણ ત્યારે રહે છે કે જ્ઞાનને આવે છે, સમય સમય પર પ્રતિભાસ હોતા હે, ઉપયોગાત્મક નહીં કરતા હે, ઉસકા દોષ હે. ઉપયોગ લક્ષણ છે, વજની છે, સંવર્ધિકારમાં ધર્મની શરૂઆત કેમ થાય ત્યાં સદુપયોગ માત્મા કેમ લેખાણ છે? કેમ કે અજ્ઞાની પાસે સદુપયોગ તો છે નહીં, અતિથી જ્ઞાન તો પ્રગટ નથી થયું, પણ એની પાસે ઉપયોગ છે. જે ઉપયોગ માં આત્મા જાણને મેં આતા હૈ વો ઉપયોગ તો પ્રગટ હે, કોઈ જાણને મેં બસ કોઈ જાણને મેં આતા હૈ ઇતની ડેર હે, બસ ઇતના ઉસમાં કામ હો જાતા હૈ.
દ્રવ્ય
હોતા
હા,
દ્રવ્ય જો બાત નીકળી હતી આપણે જતા હતા ને તમે પાલી સોનગઢ ત્યારે એ વાત નીકળી હતી, બેન કે વર્ષે આયા કે બાદ વાત નીકળી હતી, ઇધર એવું આત્મા હો જતા હૈ પર્યાય નહીં રહેતી. આ જોડાતા જે મુનિરાજને પાંચ મહાવ્રત શિરમોની ગાથા થઈ બરાબર, પછી કૌશો છે ને. હવે અહીં આ નિશ્ચય વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું ફળસ્વરૂપ કાવ્ય કરે છે. હવે એ જો ભાવાર્થ પૂરો થયો, 33 નંબરનો ગાથાનો ભાવાર્થ પૂરો થયો, 3 લીટીનો બરાબર છે. એના પછી આ કળનું મથાળું છે, છે મથાળામાં એમાં છે ને. હવે અહીં આ નિશ્ચય વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળસ્વરૂપ કાવ્ય કહે છે. અત્યાર સુધી તો નિશ્ચય સ્તુતિ હતી, નિશ્ચયની સાથે વ્યવહાર શબ્દ મૂક્યો ઉમેર્યો, જોઈને શું છે આમાં કળશ 27 નો છે. બોલો એકત્વ શરીરને ને આત્માને વ્યવહાર નહીંથી એક પણ છે, નિશ્ચય નહીંથી એક પણ નથી. નિશ્ચય ને વ્યવહાર બે શબ્દો જે હતા એની વ્યાખ્યા હજી તો કરી આગળ. માટે શરીરના સ્થવનથી આત્મા એટલે કે પુરુષનું સ્થવન વ્યવહાર નહીંથી થયું કહેવાય છે. અત્યાર સુધી તો અજ્ઞાનીજી દેહને જ આત્મા માની એને સ્તુતિ કરતો હતો. એ તો કે છે કે એ તો તાર મોટો અજ્ઞાન હતો, એને આત્મા ભીન છે અને ભાન નથી, એટલે તને નિશ્ચય સ્તુતિ તો નથી પણ વ્યવહાર સ્તુતિ પણ નહોતી. હવે કોઈ સાધકને આત્માનો અનુભવ થયો, હવે આત્માનામાં તો ટકાતો નથી, એટલે તીર્થંકર ભગવાન સાક્ષાત હોય તો એની સ્તુતિ કરે તો વ્યવહાર કેવા. માટે શરીરના સ્તવનથી આત્મા એટલે પુરુષનું સ્તવન વ્યવહાર નહીંથી થયું કહેવાય છે, અને નિશ્ચય નહીંથી નહીં વ્યવહાર નીતિ કહેવામાં આવે છે. ત્યાં લખાય છે બારમાં અને સ્તુતિ કરે છે પ્રાગમાં, તો એ સ્તુતિને વ્યવહારથી કહેવામાં આવે છે. પણ એ સ્તુતિ વ્યવહારથી કહ્યું છે પણ નિશ્ચયથી એ સ્તુતિ નથી, એમ નિશ્ચય નહીંથી નહીં. ત્યારે નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી બોલો, તીર્થંકરના આત્માનું સ્તવન નહીં, તીર્થંકરના શરીરનું તો નહીં પણ એના આત્માનું પણ નહીં, પણ ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. ચૈતન્ય સ્વભાવી પોતે આત્મા અને એનું સ્તવન તે જ ખરેખર સ્તવન થાય છે. તે ચૈતન્યનું સ્તવન અહીં જીતેન્દ્રિય જીતમો અને ક્ષીણમો એમ ઉપર કહ્યું છે તેમ છે. આ ચૈતન્યનું સ્તવન એટલે શું? ઉપર ત્રણ ગાથામાં કહ્યું, એકત્રીસ ગાથામાં બત્રીને કેન્દ્રિત કે પરદ્રવ્યથી ભિન્ન અધિક આત્માને જાણવો. તણીમાં એક જ વાત છે, પરદ્રવ્યથી ભિન્ન અધિક જુદો પોતાને આત્માને જાણવો એ જીતેન્દ્રજીન છે, એ ઉપશાંતમો છે. શું છે એનું નામ? ક્ષીણમોની આગળ
જીતમોજીન.
હા, જીતમોજીન, જીતમોજીન છે અને ક્ષીણમોજીન છે. એ તળે કેવળ આત્માનો અનુભવની જ વાત છે અને એ નિશ્ચય સ્તુતિ છે. કહ્યું છે તેમ છે. અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નય વિભાગથી ઉત્તર દીધો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે આત્માને અને શરીરને એક પણ નિશ્ચયથી નથી, વ્યવહારે છે કહેવાય. તેથી તો દેહને જોઈને સ્તુતિ કરે છે તો એ શુભ ભાવ છે, વ્યવહાર સ્તુતિ છે. પણ મથાળો તો નિશ્ચય વ્યવહાર સ્તુતિ, નિશ્ચય સ્તુતિ ને વ્યવહાર સ્તુતિ બે શબ્દ હતા. કે દેહને જોઈને સ્તુતિ કરે ત્યારે વ્યવહાર સ્તુતિ છે, અને આત્માની અંદરમાં જઈને સ્તુતિ કરે તો નિશ્ચય સ્તુતિ છે. સ્તુતિના બે પ્રકાર સાધકને જ હોય છે, સાધકને હોય છે, અજ્ઞાનીને હોય નહીં અને કેવડીને ન. અજ્ઞાની તો દેહને જ આત્મા માને છે એટલે મિથ્યા તો છે, એટલે વ્યવહાર સ્તુતિ પણ નથી, કેમ કે નિશ્ચય સ્તુતિ વિના વ્યવહાર સ્તુતિ હોઈ શકે. અજ્ઞાની કહે કે વ્યવહાર સ્તુતિ અમે કરીએ છીએ, પણ નિશ્ચય સ્તુતિ તમે કરો, અમે વારંવાર સ્તુતિ કરીએ
છીએ
એમ નથી. જેને ભેદ જ્ઞાન થઈ ગયું, અભેદનો અનુભવ થઈ ગયો, અભેદમાં ટકાતું નથી, ઉપયોગ જરી બહાર જાય છે, એમ જરી રાગ થાય છે ને જરી, એમ ઉપયોગ જરી બહાર જાય છે, એટલે એનો દેહ જોઈ અને સ્તુતિ કરે સાધક તો વ્યવહાર સ્તુતિ શુભ ભાવ છે. રાગ જરી રાગ થાય છે એમ જરી જ્ઞાન બહાર જાય છે, આખું જ્ઞાન બહાર જતું નથી. એટલે નિશ્ચયની વ્યવહાર બે આમાં ઉઠાય છે. નિશ્ચય સ્તુતિ કોને કહેવાય? એ કહેવાય ગયું એકત્રી બત્રી તેત્રીમાં, ચૈતન્ય સ્તુતિ તે નિશ્ચય સ્તુતિ છે. વ્યવહાર સ્તુતિ કોને કહેવાય? તેને જોને સ્તુતિ કરે શુભ ભાવ. એક છે શુદ્ધ ભાવ અને એક છે શુભ ભાવ. એક છે સંભવની જરૂર, બીજું આશ્રવ બધું છે. એ બે પ્રકાર સવિકલ દશામાં સાધકને હોય છે. ડિજિટલ ધ્યાનમાં તો એક જ સ્તુતિ છે, વ્યવહાર સ્તુતિ નથી હોતી બિલકુલ. કેમ નિશ્ચિત પણ ઉપયોગ અંદરમાં આવી ગયો ને, એટલે એક નિશ્ચિત સ્તુતિ રહી જાય છે. પણ નિશ્ચિત સ્તુતિ પૂરી ન થઈ ને ઉપયોગ બહાર વ્યવહારો ત્યારે વ્યવહાર સ્તુતિ હોય છે. અને એ પણ છઠ્ઠા સુધી જ છે. સાતમે આઠમે નવમે દસમે ઉપશાંતમો અને ક્ષીણમો એટલી નિશ્ચિત સ્તુતિ છે, વ્યવહાર સ્તુતિ નથી બિલકુલ. શુક્લ ધ્યાનની અંદર બે પ્રકારની સ્તુતિ ન હોય, એક જ હોય. ધર્મ ધ્યાન હોય ત્યાં સુધી નિશ્ચય ને વ્યવહાર હોય.
ધર્મ
ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહાર બે ભેદ પડે. શુક્લ ધ્યાનમાં એટલી જ નિશ્ચય સ્તુતિ છે. અને એ નિશ્ચય સ્તુતિ ઉપશમ શ્રેણી અને ક્ષપક એ બે આપણે થઈ ગયો અધ્યયન. એટલી નિશ્ચય સ્તુતિ શુદ્ધ આત્માનું એકલું ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે એ આવી ગયું. અરે શ્રેણી ન હોય ને સાતમામાં હોય તો એકલી નિશ્ચિત સ્તુતિ છે પંચમ કાળ પર, પણ છઠ્ઠે આવે એટલે નિશ્ચયપૂર્વક વ્યવહારની સ્તુતિ હોય છે. બે નહીં છે ને, બે નહીં છે, બે નહીંના વિષય છે, બે નહીં છે ને, બે નહીંના વિષય છે. નિશ્ચયનો વિષય તો એટલો સુધાર્થમાં છે, અને વ્યવહારનીનો વિષય બહાર. ગણતર આદિ આચાર્ય હોય કે તીર્થંકર પરમાત્મા હોય કે પ્રતિમા હોય સાક્ષાત જીન પ્રતિમા જીન સાક્ષી, તો પ્રતિમાના દર્શન જયારે કરતો અર્જુનરાજ ત્યારે વ્યવહાર સ્તુતિ છે, નિશ્ચય સ્તુતિ નથી. પણ નિશ્ચય એને ભેદજ્ઞાન છે એટલે દેહ ને આત્માને જુદા જાણ્યા છે એટલે વ્યવહાર સ્તુતિ છે. દેહ ને આત્મા એક માને એને નિશ્ચય કે વ્યવહાર કોઈ સ્તુતિ ન હોય. એને મિથ્યાત્વની સાથેનો કશાયની મનતાનો અનંતાનો મુદ્દી કશાયની મનતા અનંતાનો મુદ્દી કશાયની મનતાનો હોય. મુનિરાજને સંજ્વલન કશાયની મનતાનો રાગ હોય છે. છઠ્ઠે વ્યવહાર સ્તુતિ લખતે બાર વ્યવહાર સ્તુતિ જાણનાર જણાવે એ અંતર્જલ ને બહિર્જલ એમાં છે કે નહીં? શું કહ્યું? જાણનહાર જણાવે ભાષા આવે કે નહીં? એ બહિર્જલ છે. બહિર્જલ એ વ્યવહાર સ્તુતિ છે. અંતર્જલ મનથી બોલેલી ભાષા તો એ અંતર્જલ વ્યવહાર સ્તુતિ છે. શુભ ભાવ છે એ વખતે. હા, એ વખતે અંદરમાં વ્યા ગયા સ્તુતિને તો નિશ્ચિત છે. પરણતી રૂપી નિશ્ચિત સ્તુતિ છે પણ ઉપયોગરૂપ શુભ ભાવ છે એટલે નિશ્ચયપૂર્વક વ્યવહાર તો છે પણ નિશ્ચયની પરણતિ છે, ઉપયોગ નથી. ઉપયોગ શુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ પરણતિ. શુદ્ધ પરણતિ અને શુભ ઉપયોગ, અને પછી શુદ્ધ ઉપયોગ હોય ત્યાં શુભ ઉપયોગ હોતો નથી, નિશ્ચય સ્તુતિ છે.
એનો અર્થ એ થયો કે પ્રતિમાને જાણે છે પણ નિષેધપૂર્વક જાણે છે.
હા, સમીકરણ એ પૂર્વક જાણે છે, એ પૂર્વક જાણે છે પણ ઠરાતું નથી એટલે ઉપકારી જાણીને એ પણ એટલો ભાવ ના આવે. કેમ કે અશુભ ભાવ વચનાર છે, શુભ ભાવ પણ આવે છે સાધકને. એ પૂર્વક આવે છે, એ બુદ્ધિ ઉપાધિ બુદ્ધિ તો છે નહીં પણ, અને એ શુભ ભાવ છે. બસ એટલું શુભ ભાવ નામ વ્યવહાર સ્તુતિ છે. શુદ્ધ પરણતિની સાથે શુભ ભાવ હોય તો વ્યવહાર સ્તુતિ. પણ જો શુદ્ધ પ્રવૃત્તિ ન હોય તો વ્યવહાર સ્તુતિ નથી, પણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વની સાથે અનંતાનું મંદિરનો કસાયની મંતાનો ડુબાવ, અનંતાનું મંદિર કસાયની મંતાનો શુભ ભાવ મિથ્યાત્વ સાથે છે. માટે બે આવે છે, હોય છે શુદ્ધ પ્રવૃત્તિ હોય ક્યારે શુદ્ધ ઉપયોગમાં જાય, પછી તો અંતરજલ્પ નથી ને બહિર્જલ્પે નથી, ભાષાય નથી, ભાષાય નથી અને કોઈ ચિંતનનો વિકલ્પ નથી, લક્ષ તો બસ ખરાબ થયું, લક્ષ નથી તો પછી વિકલ્પ ન હોય. વ્યવહાર એટલા માટે છે કે જરી ઉપયોગ બહાર જાય એટલે વ્યવહાર સ્તુતિ આવે છે. સાધક છે ને, શુદ્ધ જ્ઞાન છે ને, બે નહીં છે ને, બે નહીં વિષય છે ને, વ્યવહાર નહીં વિષય છે ને, તમે પ્રતિમાજી એટલું બધું પરફેક્ટ જૈન દર્શન છે, એટલું બધું પરફેક્ટ ખલાસ બે નહીં છે. માટે નીચે વ્યવહાર ઉભો થયો ને, એક જ નહીં હોત. પણ નહીં એક હોય જ નહીં, નહીં સાપેક્ષ બે જ હોય, એક નહીં હોય જ નહીં ત્રણ કામ. સમજી ગયા? હા, શુદ્ધ નહીં એક છે એ વિષય જુદો,
કળશ ઇટાઈટો પૂરો થયો ને, ઇટાઈટો કળશ આવવાનો છે કે નહીં, ઇટાઈટો કળશ બરાબર બોલો, ઇટાઈટો કળશ આપને જાણવાથી ભેદ જ્ઞાનની સ્થિતિ થાય છે એવા અર્થ પણ હું કાવ્ય કરું છું. શ્લોકા જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચય કર્યું છે એટલે અનુભવમાં લીધું છે. પરિચય એટલે સાંભળ્યું નથી, વાંચ્યું નથી, પણ અનુભવમાં લીધું છે. એવા મુનિઓએ જ્યારે આત્માને શરીરના એકપણાને આમ નયના વિભાગની યુક્તિ વડે જળ મૂળથી ઉખેડી નાખ્યું છે કે વ્યવહારને દેહને આત્મા એક કહેવામાં આવે છે, છતાં કરતા નિશ્ચયની જોવામાં આવે તો કદાપિ એક નથી એમ નૈ વિકારની યુક્તિ વડે વેદજ્ઞાન કરી અને જેણે આત્માનો અનુભવ કરી લીધો છે એવા મુનિરાજ એમ એને પરિચય કર્યો છે આત્માનો એવા મુનિરાજ આમ નૈના વિભાગની યુક્તિ વડે જળ મૂળથી ઉકેડી નાખે છે. એકતા બુદ્ધિ તૂટી ગઈ બિલકુલ. આમ નઈ વિભાગની યુક્તિ વડે જળ મૂળથી ઉખેડી નાખ્યું છે અત્યંત નિષેધ્યું છે. આ દેહને આત્મા સર્વથાભિન્ન છે એમ અત્યંત નિષેધ્યું છે. કથનચિત ભિન્ન ભિન્નની અહીંયા વાત જ નથી. જળ ચેતન અને જળ સર્વથા ભિન્ન છે. ભિન્ન કરીને જેને ભિન્નપણાનો અનુભવ થઈ ગયો છે એક અંશ દેહનો અનુભવ ના આવે, સો અંશે આત્માનો અનુભવ આવે અને એક અંશે પણ દેહનો અનુભવ ન થાય. એટલું બધું જુદું હતું ને જુદું જાયું અનુભવમાં આવ્યું. જળ મૂળથી ઉકેડી નાખ્યું. અત્યંત નિષેધ્યું છે. ત્યારે યા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને સત્યાર્થપણાને ન પામે. એમ કે છે કે મુનિરાજે દેહને આત્મા જુદો કરીને અત્યારીમાં તમને બતાવ્યો. આટલું બધું ભેદજ્ઞાન કર્યા પછી જો પુરુષ એવો હોય કે જેને ભેદજ્ઞાન ન થાય અનુભવ ન થાય એમ યથાર્થપણાને ન પામે અવશ્ય પામે છે. કેવું છે ને પામે? પોતાના નિજસના વ્યક્તિ ખેંચાય પ્રગટ થતું એક સ્વરૂપ થઈને. જોયું પોતાના નિયરસના વ્યક્તિ ખેંચાય પ્રગટ થતું એક સ્વરૂપ થઈને. દ્રવ્યને પર્યાયની એકતા થઈ જાય એવું એક મેપ થઈને અનુભવ થાય એમ. હવે એનો ભાવાર્થ કરે છે. નિશ્ચય વ્યવહારની ના વિભાગ વડે બસ નિશ્ચયને વ્યવહારનો જ વિભાગ છે. નિશ્ચયનો અને વ્યવહારનો જ વિભાગ છે. ભેદ જ્ઞાન બેમાં છે. નિશ્ચયનો વિષય ભિન્ન છે, વ્યવહારનો વિષય ભિન્ન છે. નિશ્ચય વ્યવહારની ના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે. એકલા નિશ્ચયની વડે નહીં, નિશ્ચય અને વ્યવહાર એના વિભાગ વડે આત્માનો અને પરનો. નિશ્ચયનો વિષય આત્મા અને વ્યવહારનો વિષય પર, એ બે અત્યંત સર્વથા ભેદ બતાવ્યો છે. જુદા પણ અત્યંત એટલે સર્વથા. આત્માને બે સર્વથા ભેદ છે એમ બતાવ્યો છે. તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? આત્માને આત્માને જાણે, દેહને ભિન્ન જાણે એમ કેમ ને મને બને થાય એમ. કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરૂપથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, જ્ઞાન જ્ઞાનથી આત્માને જાણે પોતાને જાણે, ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જણે જણાવે છે. અંતર્મુખ થઈને આત્માને જાણે તો દેહથી આત્મા ભિન્ન છે એવું જ જાણતું થાય છે, અનુભવ થાય છે. અહીં કોઈ દીર્ઘ સંસારી હોય તો તેની કંઈ વાત નથી. કોઈ દુર્ભવી જીવ હોય અને દેહને આત્માને એક માનતો હોય તો એની વાત અમે કંઈ કરતા એની હોના રહેવી. બાકી આટલું સ્પષ્ટ ભેદ જ્ઞાન તમને કહીએ છીએ. મુનિરાજથી અમે પરિચય કર્યો છે દેહથી ભિન્ન આત્માનો એમ કહ્યું શ્લોકમાં. તો કોણ આ આત્મનફા મેં બધા પામે
પછી કોઈ ન પામે તો એની હોના અદ્રશ્ય ઉતારી. આ પ્રમાણે અપ્રતિબુદ્ધેજી એમ કહ્યું હતું કે હવે અહીંયા ટોટલ મારે છે, અત્યાર સુધીની વાતનો છવ્વીની છવ્વીસ નંબરની ગાથાથી દેહને આત્મા એક છે, દેહને આત્મા એક છે એમ અજ્ઞાનીએ કહ્યું હતું અને સ્તુતિ કરીએ છીએ અમે, એનો ટોટલ મારતા હવે આખરે એમ કે છે કે આ પ્રમાણે અસ્તુતિ બુદ્ધિજી એમ કહ્યું હતું કે અમારો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું નિરાકરણ થયું, ખંડન થઈ ગયું, એ ખોટા છે, એ સ્તુતિ કરનારા ખોટા છે. દેહની સ્તુતિ કરીને આત્માની સ્તુતિ માને છે એ અપ્રતિભૂત અજ્ઞાની ખોટા છે. આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી, મોહના સંતાનથી એટલે મોહ ચાલ્યો આવે છે અનાદિકાળનો પરંપરાથી, નિરૂપણ કરવામાં આવેલું જે આત્માને શરીરનો એક પણ તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિભૂત હતો. ફરી આજ ત્યાં અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્માને શરીરનું એક પણ વ્યવહાર નહીંથી નિરૂપણ કરવામાં આવે છે કે દેહને આત્મા એક છે એમ નિરૂપણ કરવામાં આવે છે, પ્રતિપાદન કરવામાં આવે છે વ્યવહાર નહીંથી, તો નિરૂપણ કરવામાં આવેલું જે આત્માને શરીરનું એક પણ તેના સંસ્કારપણાથી અત્યંત સર્વથા પ્રતિબદ્ધ હતો. વ્યવહારનીના કથનને સાચું માન્યું, જેથી આત્માને દેહ, દેહને આત્મા એક જ છે એવો અનાદિનો સંસ્કાર એકત્વ બુદ્ધિનો દેહાદિને રાગાદિની સાથે હતો. આ સંસ્કાર છે એવો અનાદિકાળને એકત્વ બરાબર અગ્રહિત વિખ્યાતો છે, ગ્રહિત નથી, ગ્રહિત છે ને એ ઉપદેશથી પણ જાય અને માનસિક જ્ઞાનથી પણ જાય. ગુરુદેવાદીને માનતો હોય આની કેમ કીધી એટલે તમને નડે કીધી બાર ગ્રહિત મુખ્યા છે. કોઈ જૈન કુલમાં જન્મો અને પછી કોઈ ગુરુદેવાદીના સંઘમાં ચડી જાય કોઈના ઉપદેશથી ચમત્કાર બતાવે બીજે ત્રીજે અને ગ્રહિત મિથ્યા તો આવી ગયું હોય અને એમાં જો જ્ઞાની મળે એને તો એનું ગ્રહિત મિથ્યા તો નીકળી જાય છે, ગ્રહિત મિથ્યા તો રહેતું નથી. એ ઉપદેશમાં નિમિત્ત છે અને એના માનસિક વિચારથી એ તો છૂટી જાય, પણ અગ્રહિત મિથ્યા તો એ તો સંસ્કાર છે એનાથી એકત્વના રાગ અને રેરી સાથે એકત્વ છે, એ સંસ્કાર અનુભવથી જાય, અનુભવ વિના એ સંસ્કાર જતા નથી. ગ્રહિત મિથ્યા તો ચાલ્યું જાય, એક ગ્રહ બીજા જે ન કરે તારા પૂજ પ્રમાણે થશે તો ગમે એટલી માનતા કરતો તને દીકરો નહીં થાય, માનતા કરતો પૈસો નહીં થાય, એમ ઘણી રીતે સમજાવીને પણ નીકળી જાય, સમજી ગયા. પણ અગ્રહિત મિથ્યા એ તો સંસ્કારથી નિગુણ થાય, એ અનુભવ વિના ન જાય, એ અનુભૂતિ જ એકત્ર તૂટે છે. એટલે એક પણ તેના સંસ્કારપણાથી એવો શબ્દ છે એ લાલ લીટી મેં કરી છે, સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબદ્ધ હતો, સર્વથા ભેદ જ્ઞાનની શક્તિ મેળવી ગઈ. તે હવે તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો, તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી, પ્રગટ ઉદય થયો, ભગવાન આત્માનો અનુભવ થયો એવું તત્વજ્ઞાન સ્વરૂપ સમ્યક જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ, પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક, જેમ કોઈ પુરુષના નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિ અન્યથા દેખાતા હતા, પીળીઓ થાય છે ને આંખમાં, અને જ્યારે વિકાર મળ્યો પીળીઓ ગયો ત્યારે જેવા હતા તેવા દેખાવા લાગ્યા, કપડું સફેદ હોય એટલે પીળું લાગતું હતું, રોગ નીકળી ગયો કપડું સફેદ લાગ્યો હોય એમ. હોટલ સમાન આવરણ કર્મચારી રીતે ઉભરી જવાથી પ્રતિભૂત થયો અને સાક્ષાત દ્રષ્ટા દેખનાર એવા પોતાને પોતાથી જાણી જોયું. જાણે જાણનારો જણાય છે, દેખનારો દેખાય છે અને એ દેખનારા દેખીને શ્રદ્ધા કરે છે. સાક્ષાત દ્રષ્ટા દેખનાર એવા પોતાને પોતાથી જાણી શ્રદ્ધાન કરી તેનું અનુચરણ કરવાનો ઈચ્છક થયો. ઠકો પૂછે છે કે આ સ્વાત્મા રામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન ત્યાગવું તે શું છે? શાસ્ત્રમાં ત્યાગની વાત આવે છે તો અન્ય દ્રવ્યો એનો ત્યાગ કેવી રીતે થઈ શકે એમ શિષ્ય પૂછ્યું. તેના ઉત્તરો દાતા હવે આવે. વિખ્યાતનો ત્યાગ અવરત કષાય ગયું, ત્યાગના ચાર પ્રકાર સ્ટેજી પડે છે ક્રમે ક્રમે. તો તેમાં એક જ પ્રકાર છે જ્ઞાન પ્રત્યાખ્યાન, એ ગાથા મુખી છે. અને એમાં પણ એને જેમ આચાર્ય ભગવાનને કરતા બુદ્ધિ ખટકી હતી પાંચ પ્રતિક્રમણ પરમાર્થ પ્રતિક્રમણમાં, આત્મ કરતા નથી, કાર્યતા નથી, અનુબોધન નથી એમ કેવું પડ્યું ને, એ ખટકુતું. એને ઉપચાર જે કરતા છે એને ખટકુતું. અહીંયા જે ત્યાગનું નામ આવ્યું એ ખટકું. ભાવને ત્યાગે છે નામ માત્ર છે. જેવા ઊંચી વાત હતી ને એવી આ ઊંચી વાત છે. એનાય બે પ્રકાર પડે છે ત્યાગનાય બે પ્રકાર. એક તો ત્રિકાળી દ્રવ્યે રાગને ગ્રહણ કર્યું નથી એટલે એને તો ત્યાગ લાગુ પડતો નથી. અને જેમ જેમ આત્મા ફરતો જાય છે તેમ તેમ આશ્રવની નિવૃત્તિ થતી જાય છે, એનું નામ ત્યાગ છે. પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ તો આત્મામાં છે નહીં. અનાદિ કાળનું મીઠા દર્શન, મીઠા જ્ઞાન, મીઠા ચારિત્ર છે એનો અભાવ થાય છે. અભાવ થાય છે એટલે એની ઉત્પત્તિ ન થવી, એનું નામ ત્યાગ. પણ એ તો નાસ્તિથી વાત છે. અસ્તિથી તો જ્ઞાન, જ્ઞાનમાં જ્યાં ઠેર્યું ત્યાં એ રાગની ઉત્પત્તિ ન થવી એનું નામ ખરેખર. અને એ પણ આત્માએ રાગનો ત્યાગ કર્યો એ પણ નામ આપ્યું છે. આ સમય સારો છે કે હવે ગાથા ઉપરથી લઈએ. આપણે જબરજસ્ત ખુલાસા શું, આખી દુનિયા અંધારામાં છે, એક ફક્ત સોનગઢ મસ્તકાપ્યો છે. ત્યાગના નામે જીવ જે ઠગાય છે, ત્યાગના નામે બહુ ઠગાય છે. પાછો માથ ગ્રહણ કોને કરવું, ગ્રહણપૂર્વક ત્યાગ ડિગ્રી ટુ ડિગ્રી છે. જેમ જેમ આત્મા ઠરતો જાય, જેમ જેમ વિજ્ઞાન ગ્રંથ સ્વભાવ થતો જાય તેમ તે માત્રથી નિવૃત્તે એનું નામ ત્યાં છે. નાય નાય. નથી, એકલી અનુભવની પ્રધાનતાથી જ આ સમિતા રચના, બસ અનુભવ સિવાય કોઈ ધર્મની ક્રિયા નથી. હવે 34 નંબરની ગાથા, સૌ ભાવને પર જાણીને વચકાણ કરે નાનું નામ પ્રત્યાખ્યા, કયા પ્રકારનું જ્ઞાન એ ગાથાનું, જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પરને પર ગયું તો પર પ્રત્યેથી મુક્તા છૂટી ગઈ, એનું નામ મુક્તાનું ત્યાગ કર્યો. એમ પરને પર જાણ્યું, ક્યારે કે સ્વને સ્વ જાણ્યું તો પર પર પણ જણાવ્યું, તો કે છે કે એમના પ્રત્યાખ્યાન ત્યાગી છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે, પ્રત્યાખ્યાન શબ્દ જે ત્યાગ છે એ જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. હવે થોડો ખુલાસો કરે છે, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે. બીજું કાંઈ નથી. હવે આમાં એક પરમાગમ ચિંતામણી આપણે બહાર કરી છે, પરમાગમ ચિંતામણી એમાં આત્મઅવલોકનનો શ્લોક નંબર 8 એમાં એણે લીધું છે, એ મેં આમાં લખ્યું. દિગ્જનજીએ આત્મઅવલોકન લખ્યું છે એમાં 8 નંબરનો શ્લોક છે, એમાં એક ત્યાગની વાત એને લખી છે. આ 34 નંબરની ગાથા અને અનુભવના આધારે શું લખ્યું છે, આ આત્મા જેમ જેમ પોતાની નિજ જાતિ રૂપે પરણમે છે, જેમ જેમ પોતાની નિજ જાતિ સમગ્ર જ્ઞાન ચારિત્ર રૂપે પરણમે છે, વિશ્રામ લે છે, તેમ તેમ તે કાળે જે અશુદ્ધિ ભાવ છે તે યત્ન વિના જ આપોઆપ જ ક્યાંય નાશ થઈ જાય છે. જે અશુદ્ધ ભાવ છે તે જે અશુદ્ધ ભાવ છે અનિત્ય ભાવરૂપ છે તેને જીન વચનમાં હે ભાવ કહ્યો છે. જેમ જેમ જ્ઞાનમાં ઠરે છે તેમ તેમ અશુદ્ધ ભાવ યત્ન વિના જ આપોઆપ જ ક્યાંય નાશ થઈ જાય છે. જે અશુદ્ધ ભાવ છે અનિત્ય ભાવ છે તેને જીન વચનમાં હે ભાવ કહ્યો છે. હે એટલે ત્યાગ, એનો અર્થ વિકલ્પ નથી. એમાં આવે છે ને શુદ્ધિની વૃદ્ધિ એટલી અશુદ્ધિની હાની. નિર્જરામાં આવે કેટલા માત્રામાં સ્વભાવની સન્મુખી થાય અને ઠરે એટલી માત્રામાં રાગની ઉત્પત્તિ ન થાય એનું નામ ક્યાં છે. ટીકા, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય આત્મા છે તે અન્ય દ્રવ્યના સ્વભાવથી તથા અન્ય સમસ્ત પરભાવોને તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહીં વ્યાપતો હોવાથી પરપણે જાણીને ત્યાગે છે. આ પર છે એમ જાણ્યું એનું નામ ત્યાગ થઈ ગયું. પહેલા પરભાવને સ્વપ્ણે જાણતો હતો, હવે પરભાવને પર જાણ્યો તો એનું નામ ત્યાગ, મમતા છૂટી ગઈ. અહીંયા મિથ્યાત્વના ત્યાગની મુખ્યતાથી વાત છે. આ જે ચૌત્રી ગાથા છે એ મિથ્યાત્વની મુખ્યતાથી વાત કરે છે. પરપણે જાણીને ત્યાગે છે, તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. જાણે છે કે આ પર છે એનું નામ ત્યાગ છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી. જે જાણે છે તે જ છોડે છે પરભાવને પોતાની દ્રષ્ટિમાંથી માન્યમાંથી, તો બીજો કોઈ ત્યાગનાર તો નહીં ઇન્દ્રિયો. એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના ત્યાગના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય પ્રભાવ, પ્રત્યાખ્યાન કરવા યોગ ત્યાગવા યોગ્ય પ્રભાવ, તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગ કરતા પણ ના. આત્માએ રાગનો ત્યાગ કર્યો એ ખેટકું નામ માત્ર છે. જો રાગનો ત્યાગ કરે છે એમ ખરેખર જો માનવા પડે તો મિથ્યા દ્રષ્ટિ છે. રાગ છે એ પરદેવના ભાવો છે, એને કેવી રીતે છોડી શકાય? માટે જે ત્યાગ લખ્યું છે એ પણ નામ માત્ર, કથન માત્ર વાત તું જાણજે. હવે પરદેવના ત્યાગની જે બુદ્ધિ છે કરી છે એ તો મુખ્યાત્મ. પરદેવનો જે ત્યાગ આહારનો પાણીનો વગેરે વગેરે એ પણ એક નૈમિતિકનો ત્યાગ થતા નિમિત્તનો ત્યાગ કર્યો એનું લક્ષ્ય એટલું એ ઉચ્ચારથી કહેવાય. પણ અહીંયા તો અંદરની વાત છે, અહીંયા પર પદાર્થનો ત્યાગ કર્યો. રાજપાટ છોડ્યા રાજાએ, રાજા હતા રાજપાટનો ત્યાગ કર્યો અને જંગલમાં જઈને દીક્ષા અંગીકાર કરી, સમજી ગયા? એમ આવે ને
બરાબર.
એ તો કે છે કે એના દ્રવ્યનો પર્યાય વાત નથી, એને ગ્રહણ જ કર્યું નથી. પર્યાયે રાગને ગ્રહણ કર્યો છે, પર્યાયે મમતા ગ્રહણ કરી છે. પર્યાયમાં મમતા થઈ છે પરપદાર્થ મારા, પણ પરપદાર્થને પર જાણ્યો ત્યાં મમતા ગઈ. એટલે મમતાનું ગ્રહણ ને મમતાનો ત્યાગ તો છે એવો વ્યવહાર છે, પર્યાય અપેક્ષા દ્રવ્યમાં તો નહીં. દ્રવ્ય તો મમતા ગ્રહણ કરી નથી તો છોડે ક્યાંથી? એ તો મમતાનો પ્રવેશ તો ત્રિકાળી દ્રવ્યમાં જ્ઞાયકમાં છે જ નહીં. પણ પર્યાયમાં મમતા હતી કે આ મકાન મારું, દેહ મારો, રાગ મારો, એ જ્યાં અનુભવ થયો ભેદજ્ઞાન થયું કે અરે હું તો જ્ઞાતા દ્રવ્ય છું, ભગવાન આત્મા છું. આ પારકા છે એમ પારકાને પારકા જાણ્યું ત્યાં મમતોનો ત્યાગ થઈ ગયો. પણ એ કહે છે કે મમતાનો ત્યાગ કર્યો એ ખરેખર ઉપચારનું કથન છે. બહુ મોટા પ્રકારની વાત કહે છે. પર્યાયમાં પર પદાર્થ મારો એમ આવતું હતું એટલે મમતા થતી હતી. હવે જ્ઞાયક મારો ભાવ, એક સ્વસામી સંબંધ અહીંયા જોજો તો રાગની સાથે સ્વસામી સંબંધ તૂટી ગયો તો રાગની ઉત્પત્તિ ન થઈ. એ કે છે વિભાવ ભાવ ક્યાં ગયા એ મને ખબર નથી, એમ લખે આત્મવલોકનમાં. એ ક્યાં ગયા વિભાવ ભાવ મને ખબર નથી. એવો બોલ છે, જો જે અશુદ્ધ ભાવ છે તે યત્ન વિના જ આપોઆપ જ ક્યાંય નાશ થઈ જાય છે, ક્યાંય જતા રહે છે મને ખબર નથી. આપ આપોઆપ એટલે રાગને છોડતો જ નથી, એ તો જ્ઞાનને ગ્રહણ કર્યું છે. જ્ઞાને જ્ઞાનને ગ્રહણ કર્યું ત્યારે રાગમાં જે મમતા હતી એ ઉત્પન્ન ન થઈ તો મમતાનો ત્યાગ કર્યો. એ પણ નામ માટે છે. આત્મા જ્ઞાન દર્શન ચારિત્રનો કરતા છે, શુદ્ધ પર્યાય એ નામ માત્ર છે. ઉપચારથી કરતા છે, એમાં મમતાનો ત્યાગ કર્યો, નામ માત્ર.
યતન બિના પુષ્કળ સ્વરૂપ જ્ઞાન લ્યા, અપના સ્વરૂપ જ્ઞાન લ્યા તો બસ અપને મને એવું છે, કોઈ પ્રસંગે નહીં ગયા, કોઈ પ્રકાર કા નહીં, બડી જબરદસ્ત ગયા.
મમતા કા ત્યાગ ક્યા ભી નામ માત્ર હૈ,
સહી બાત. સ્વરૂપ જાણના છે વિશ્વ નામ માત્ર,
બસ નામ માત્ર હૈ. એ પ્રભાવ હૈ, પ્રતિષ્ઠા જાણ લ્યા તો પ્રભાવ મેં જો સ્વભાવ કી કલ્પના થી કલ્પના છૂટ ગઈ. પ્રભાવ તો આત્મા કા થાય નહીં, કલ્પનાથી કલ્પના કા અભાવ થયા. રાગ રહા પણ રાગ ને મારા પણ આખી કલ્પના થી, તો કલ્પના છૂટ ગઈ તો ત્યાગ ક્યા, મમતા કા ત્યાગ ક્યા, એસા કહા જાતા હૈ. જોવામાં આવશે, આપણે ઉતાવળ કરીને ઉપરથી કરીએ છીએ પણ આમાં બધું આવશે. ત્યારે બીજો કોઈ ત્યાગ કરનાર નથી, મહાત્મા મને નિશ્ચય કરીને પ્રત્યાખ્યાન ત્યાગના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય પ્રભાવ, પ્રત્યાખ્યાન છોડવા યોગ ધ્યેય કરવા યોગ્ય પ્રભાવ, તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું. ઉપાધિ એટલું નહીં, ઉપાધિ માત્રથી પ્રવર્તેલું. ત્યાગના કરતા પણ ના, આત્માએ મમતાનો ત્યાગ કર્યો, આત્માએ રાગનો ત્યાગ કર્યો, આત્માએ આશ્રયનો ત્યાગ કર્યો. પણનું નામ આત્માને હોવા છતાં પણ, ત્યાગ કરતાનું નામ હોવા છતાં પણ પરમાર્થી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતા પણનું નામ પોતાને નથી. પોતે તો એ નામથી રહી છે, કેમ કે જ્ઞાયકે મમતા ગ્રહણ કરી નથી તો મમતા છોડે કોણ? આ તો પર્યાયના ધર્મમાં બધું થયું. પોતે એ નામથી રહી છે. ભગવાન આત્માએ રાગનો ત્યાગ કર્યો, વિજ્ઞાપનનો ત્યાગ કર્યો, એ નામ માત્ર છે. ગ્રહણ ત્યાગ પર્યાયમાં થાય છે. મમતાનું ગ્રહણ હતું પર્યાયમાં, મમતા છૂટી ગઈ. નિર્મમત ભાવ પ્રગટ થયો, નિર્મમત પ્રગટ થયો તો મમતા ક્યાં છે? પોતે તો એ નામથી રહી છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી. જો બે બહુ સરસ વાત થયો, પોતે જ્ઞાન સ્વભાવથી છૂટ્યો જ નથી, અજ્ઞાની થયો જ નથી, તો અજ્ઞાનનો ત્યાગ કોણ કરે? ત્યારે અજ્ઞાનનો વ્યય તો થયો, ત્યાં થયો એ બરાબર છે, વ્યય થયો એ બરાબર છે, પણ આત્માએ અજ્ઞાનનો ત્યાગ કર્યો એ તો નામ માત્ર છે. મને કહેતા નહીં, આત્મા રાગને કરે છે એ તો રહેવા દેજો, પણ રાગને છોડે છે મને નહીં કહેતા. હું તો સાક્ષી છું, કોઈ આવે ને કોઈ જાય, કોઈ આવનાર ને કોઈ, મેં તો જાણનાર, કોઈ આવનાર કોઈ જાણનાર, અને મેં તો કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. દ્રષ્ટાંત આપશે તો બી ના ઘેરેથી કપડું લઈ ગયો ને, કોઈ કપડું રહી ગયું, અરે આ કપડું મારું નહીં, કપડું મારું નહીં, લક્ષણ મારું નથી, બસ એટલું હતી. કપડું હજી આપ્યું નથી ડિલિવરી એને, કપડું પોતાના અંગ ઉપર છે. બોલો કે ભાઈ આ કપડું મારું છે, તમે નિશાન તો જુઓ, ઓછાડ તો હોય જતો ત્યાં જોયું ઓછાડ નિશાન, અરે આ મારું નહીં. હવે ઓછાડ હતો ને છતાં મમતા ગઈ ચાદર, ઓછાડ ચાદર
બરાબર,
તમે ચાદર કહો ને
ચાદર. હા
પર્યાયમાં ગ્રહણ ક્યાં છે, પણ દ્રવ્યમાં ગ્રહણ ક્યાં નથી. ક્યાં ઉપાદાન સુરૂપતા નામની શક્તિ છે, એમાં ઘટવું ને વધુ નથી, એમાં ઘટવું ને વધુ નથી. રાગ ગ્રહણ કરે તો વધી ગયો, અને ત્યાગ કરે તો ઘટી જાય. આથી જો સુરતારી શક્તિમાં ઘાટો આમાં છે. સોળમી શક્તિ છે જે ઘટતું વધતું નથી, ઘટે પણ નહીં, સ્વભાવમાંથી કંઈ ઘટે નહીં, સ્વભાવ કંઈ વધે નહીં. એ તો ટંકો કિરણના દિન દેવો દેવો એવી એક શક્તિ છે. ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયત સ્વરૂપ, નિયત્વ સ્વરૂપ નિશ્ચયપણે, નિશ્ચિતપણે જેમનું તેમ, જેમનું તેમ રહેવાનું, જેમ છે તેમ રહેવાનું, ત્યાં ઉપાદાન શૂન્ય શક્તિ છે. એ તો છોડતોય નથી ને કાંઈ ગ્રહણ કરતો નથી, અનાદિનો તેવો ને એવો છે. ગ્રહણ કરે ને ત્યાગે છે એ તો પર્યાય ધર્મ માટે બધું. લોકોત્તર ચારિત્ર પ્રધાન છે, ચારિત્ર પ્રધાન તો છે લોકોત્તર છે. આ ચારિત્ર